તારીખ 28/10/1981, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 46-48 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11.
વર્તમાન પાત્રનું બહુ સુંદર લક્ષણ છે, છેલ્લો શબ્દ છે તે વર્તમાન પાત્ર છે. વર્તમાન એટલે અત્યારે જેની પાત્રતા છે એવું એની અંદર લક્ષણ આવે છે. પાત્રતા વિશે પ્રશ્નો આવે છે ઘણા. પાત્રતા કોને કહેવી? બહુ સારો વિષય છે. જે જીવે આત્મામય જીવન કરી નાખ્યું છે, હજી આત્મ પ્રાપ્તિ બાકી છે, એમ તો એટલું પણ જે છે કે ઉપયોગ ભલે સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય તો પણ હજી તો એટલો ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વભાવનું ગ્રહણ કરે એવું હજી બની શકતું નથી. તો પણ જેની વિચારની સ્થિતિમાં આવો એક ચોક્કસ પ્રકાર છે કે મારે મારા સ્વરૂપ પ્રાપ્તિ સિવાય કાંઈ ન જોઈએ, જગતના પદાર્થો અને એના ભોગ અને ઉપભોગના પરિણામોથી વિચારથી ખરેખર હૃદયથી વિચારથી કહીએ એના કરતાં ખરેખર હૃદયપૂર્વક પાછો વળ્યો છે એણે, જીવન આત્મામય કર્યું છે, આત્મામય લીધું છે, બહુ માર્મિક શબ્દ છે. જેનું જીવન એટલે પરિણમન, જીવન એટલે પરિણમન છે, જેનું પરિણમન આત્મામય છે એટલે એક આત્મા આત્મ પ્રાપ્તિ સિવાય જેના પરિણમનમાં બીજી વાતનો અવકાશ નથી, ભલે ઉદય અનુસાર કાર્યો કરવા પડે છે, કરવા છે નહીં પણ કરવા પડે છે, તેનો ઉપયોગ ભલે સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય. આ તો વૃત્તિ સંક્ષેપ કેટલી છે એનો એક નિર્દેશ છે. વર્તમાન પાત્રતામાં પાત્ર જીવની વૃત્તિ સંક્ષેપ કેટલો છે બહારથી, કે એક આત્મપ્રાપ્તિની લગ્ની પાછળ બીજી બધી જગ્યાએથી જેણે પોતાના પરિણામને સંક્ષેપી લીધા છે એનું જીવન વર્તમાન પાત્રતાવાળું છે, અથવા ખરેખર એનું જીવન ત્યારથી બદલાયેલું છે એમ છે. બહુ સારી વાત લીધી છે. એક કલ્પના કરે તો પણ સમજાયું છે કે જેણે એક આત્મ પ્રાપ્તિ કરવી છે અને બીજે ક્યાંય જેની વૃત્તિ લંબાતી નથી, સંક્ષેપાણી છે એનો અર્થ કે લંબાતી નથી ને લંબાવામાં એને ક્યાંય આત્મિક પ્રયોજન ભાસતો નથી. કેમ નથી લંબાતી? કે ક્યાંય એને આત્માનું પ્રયોજન સિદ્ધ થાય, આત્માનું પ્રયોજન સરે એ પ્રકારે એને અનુભવમાં આવતો નથી, અથવા એને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અહીંયા ક્યાંય આત્માનું પ્રયોજન નથી. ક્યાંય પણ વૃત્તિ આત્માને કેન્દ્રમાં રાખ્યા સિવાય ક્યાંય જાય તો એમાં આત્માનું પ્રયોજન નથી, ક્યાંય નિષ્પ્રયોજન છે એવું સ્પષ્ટ લાગે છે. એવું જેણે આત્મામય જીવન કરી લીધું છે, કેમ કે બીજું નાસ્તિથી જ દેખાડવું પડે છે. આત્મામય કરી લીધું છે એટલે શું કે કેન્દ્રમાં એના શ્રદ્ધાન જ્ઞાન અને આચરણના જે પરિણામ ભલે વિપરીત ચાલે છે, હજી શુદ્ધાત્માની સાથે અભેદ થઈને પ્રવર્તતા નથી. હજી તો ઉપયોગ પણ એટલો સ્વભાવને ગ્રહવા જેટલો સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો નથી. તો પણ આ પ્રશ્ન પૂછે છે, પણ અમારે શું કરવું? હજી અમને સમ્યક દર્શન નથી થયું. હજી અમારો ઉપયોગ એટલો સૂક્ષ્મ થઈને સ્વભાવને પકડી શકતો નથી. તો હવે અમારે અત્યારે શું કરવું? શું અમારે અત્યારે વાંચ્યા વાંચ કરવું, હા સાંભળ્યા સાંભળ કરવું, શું પીડા કરવું? એક વાક્યની અંદર ઘણો અર્થ સમાયેલો છે. જીવન આત્મામય જ કરી લેવું જોઈએ, એક વાક્યની અંદર ઘણો અર્થ સમાયેલો છે. એને જાણે ત્યાં જેને તે પ્રકારના ઉદય ભાવમાં આત્મા વિસ્મૃત ન થાય, આત્મહિત વિસ્મૃત ન થાય. જો આત્મહિત કરવું છે અને એની વિસ્મૃતિ પણ કરવી છે તો આત્મહિત કઈ રીતે થશે? આ તો સીધો સવાલ છે. તેને બહુ સારી વાત બહાર આવી ગઈ છે. બેનશ્રી તો કહે છે કે અમે આ જીવને વર્તમાન પાત્ર કહીએ છીએ. ભૂતકાળમાં કોઈ જીવની પાત્રતા એવી યોગ્યતા ગર્ભિત હોઈ શકે છે, અનેક જીવનો હોઈ શકે છે, પણ વર્તમાન પાત્ર અને ગર્ભિત પાત્રતામાં ઘણો ફરક છે. ગર્ભિત પાત્રતા એને અત્યારે કોઈ કામની ચીજ નથી, અત્યારે તો ઘણો દુઃખી છે. વર્તમાન પાત્રતામાં મોટો ફેર છે. બે વચ્ચે અંતર પડ્યું છે. વર્તમાન પાત્ર કહીને જુદી જુદી વાત કરવી થાય. વર્તમાન પાત્ર અને ભાવિ પાત્ર એમ થઈ ગયું, વિષય બે થઈ ગયા ને. વર્તમાન પાત્ર એમ કહેતા ભૂતકાળ તો ચાલ્યો ગયો કે ચાલ્યો ગયો એની સાથે કઈ નિસ્બત નથી. પણ જે કોઈ જીવની ગર્ભિત પાત્રતા હોય છે એ ભાવિ પાત્ર છે. અને આ પ્રકારનું અહીંયા જેનું પરિણમન છે એને વર્તમાન પાત્ર એમ કહેવામાં આવે છે. કેટલું સરસ સ્પષ્ટીકરણ છે આ વિશે. ભલે તે જીવનો ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમ જ હોય. પ્રતીતિ તે વિચારમાં વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, એના વિચારમાં જે વિશ્વાસ છે એમાં બીજો અવકાશ નથી કે આ કાર્ય કરે જ લાભ છે, એટલે કે બીજું કોઈ કાર્ય કરે આત્મહિત નથી, આત્માનું પ્રયોજન કરતું નથી. એક આત્મકાર્ય એક જ કરવા યોગ્ય છે, મારે આ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી, પણ આ જ કરવું છે, કોઈ પણ ભોગે આ કરવું છે, કોઈ પણ પ્રકારે આ કરવું છે, આ એક જ કાર્ય કરવું છે, જીવનમાં જાણે બીજું કાંઈ કરવું જ નથી, એવું જેને પ્રાધાન્ય આપ્યું છે એ વર્તમાન પાત્ર છે. જીવો જીવને વર્તમાન પાત્ર ગણે છે. ઘણી વાતો એવી લીધી છે બેંશ્રીએ કે કોઈ પણ મોખું જીવ મેળવણી કરી શકે કે અહીંયા આ પ્રકાર વર્તે છે કે નહીં, સ્પષ્ટપણે મેળવણી કરી શકે કે આ પ્રકારમાં વર્તવું થયું છે કે નહીં, અથવા આ પ્રકારની પરિણમનની તૈયારી આ જીવની છે કે નહીં તે એને સ્પષ્ટ ખ્યાલમાં આવે. જો એમ ન હોય તો બીજા જે કોઈ પ્રકાર છે તે વિપર્યાસના ખાતામાં જાય છે, અવિપર્યાસના ખાતામાં જતા નથી. પછી ભલે કસાયની મંદતા થતી હોય, અનેક પ્રકારના શુભ પરિણામ થતા હોય, અનેક પ્રકારે શાસ્ત્રાદિના વિષયોની સમજણમાં જ્ઞાનનો બુદ્ધિનો ઉઘાડ કામ કરતો હોય, અનેક પ્રકારે શાસ્ત્ર વચનોની યાદદાસ્ત ધારણા રહેતી હોય, એ બધું એને કાંઈ અનુકૂળ પડે એવું નથી. અંદરથી આવું જોઈએ કે આ કાર્ય કરે જ લાભ છે, આ એક જ કાર્ય કરે લાભ છે, આ એક જ કામ કરવું છે, અને આ એક કામ કરતા બીજે સાવધાની ન રહે એટલી સાવધાની અહીંયા કરવાની છે. બધો અંદાજ તો આવે કે ના આવે કે જો આત્મપ્રાપ્તિ કરવી છે તો એક જ બાજુનું લક્ષ્ય ને એક જ બાજુની સાવધાની એટલી રહે કે બીજી બાજુની સાવધાની ન પણ રહે. ન રહે તો એ કે જે લાભ નુકસાનની ગણતરી વાળો પ્રકાર છે એનું શું, કે એનું જે થવું હોય તે થાવ. એ અભિપ્રાયમાં, નિર્ણયમાં, નિશ્ચયમાં, વિશ્વાસમાં તૈયારી આવવાની પરિસ્થિતિ છે. એવી તૈયારી ન આવે અને તેથી બીજું કાંઈ કરીએ એટલે કાંઈક લાભ થઈ જાય એનો ભૂતો અનુભવી શકે. કોઈને એવું બન્યું નથી, કોઈને એવું બનશે પણ એવું છે. એ રીતે એને જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. આ તો હજી ઉપયોગ સ્થૂળ છે તો પણ આ એનો વિચારણાનો, આ નિર્ણયનો, આ પ્રતીતિનો, વિશ્વાસનો ચાલુ વિચારની ભૂમિકામાં નિર્ણય વિશ્વાસ જેને કહીએ એનો આ પ્રકાર યોગ્ય પ્રકાર છે. આને યથાર્થ પ્રકાર કહેવામાં આવે છે. તે જીવ અવશ્ય વર્તમાન પાત્ર છે, પાત્ર છે એમ નહીં પણ એ અવશ્ય વર્તમાન પાત્ર છે. એની પાત્રતા એવી છે કે એ જીવને હવે ક્યાંય રૂકાવટ થશે એવો પ્રકાર એને માટે આવશે. ૪૬ ત્રિકાળી ધ્રુદ્ર કદી બંધાયું નથી, મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહાર નહીંથી છે અને તે પર્યાય છે. સમ્યક દર્શનના વિષયભૂત જે પરમાત્મ તત્વ છે એ પદાર્થ ત્રણેય કાળે એવી ને એવી સ્થિતિ બિરાજમાન છે, એવા ને એવા સ્વરૂપે છે, તેથી એને ત્રિકાળી કહ્યું. ત્રણેય કાળે જેનું હોવાપણું રહે છે, અને એવું ને એવું ફેરફાર વગરનું હોવાપણું હોવાથી એને ધ્રુવદ્રવ કહેવામાં આવે છે. એવું જે ત્રિકાળી દ્રવ છે અથવા મૂળ આત્મ સ્વભાવ છે, અસલ આત્મ સ્વભાવ છે, ખરેખર જે આત્મા છે એને તો કદી બંધન પણ થયું નથી. એમાં કોઈ કર્મ બંધન છે અથવા એમાં કોઈ રાગ બંધન છે એ પ્રકાર એની અંદર છે નહીં. તે દ્રવ કદી બંધાયું નથી એટલે વર્તમાન મનુષ્યપણો, વર્તમાન મનુષ્યપણાની યોગ્યતા, વર્તમાન મનુષ્ય કર્મના ઉદયો, વર્તમાન મનુષ્ય કર્મની સ્થિતિ, વર્તમાન મનુષ્ય કર્મની દ્રવ્ય ભાવે યોગ્યતા એ વગેરે પ્રકાર કાંઈ એનામાં નથી, અત્યારે નથી. મુક્ત છે કે બંધાયેલું છે તે પણ વ્યવહાર નથી છે. મુક્તપણું મોક્ષ દશા, મુક્ત છે એવું જે મોક્ષ દશા અથવા બંધાયેલું છે મોક્ષ દશા નથી. અને નીચે અલ્પ જ્ઞાન, અલ્પવીર્ય, શુભાશુભ પરિણામ, અનેક પ્રકારના પરપદાર્થમાં ઉપયોગના અટકવાના ભાવો એ બધું જે છે તે પર્યાય છે અને તે પર્યાયનો વિષય વ્યવહાર નથી છે. પર્યાયનો જો વિષય કરીએ તો એ વ્યવહારને દ્વારા એને જાણવું થાય છે. એ વ્યવહારનયના જ્ઞાનનું પ્રયોજન છે. પ્રથમમાં પણ એ વ્યવહારનો વિષય જણાવ્યા છે. વસ્તુમાં એ કાંઈ નથી. બિલકુલ એવો જેવું સિદ્ધ પદ સાક્ષાત સિદ્ધાલયમાં સિદ્ધ પરમેશ્વર બિરાજમાન છે, સર્વજ્ઞ વિતરાગ, પરિપૂર્ણ વિતરાગ જૈનેન્દ્ર દેવ, સર્વજ્ઞ દેવ, બસ એમાં કિંચિત માત્ર ફેર નથી. એ તો એક પદ છે, ગણપુરીનામાં છે, યોગ સારું છે. શુદ્ધાત્મામાં અને પરમાત્મામાં, આત્મામાં અને પરમાત્મામાં કાંઈ ફેર માને એના જેવું કોઈ મોટું પાપ નથી. કેમ કે એ મિથ્યા છે. એને પોતાનો આત્મા સિદ્ધ પરમાત્મા જેવો ન માનો એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. બીજા બધા પાપને સમસ્યા નથી. આમ તો ખ્યાલ આવે કે આ એક પાઠ ભજવવાનો છે. ખરેખર એવું કાંઈ છે નહીં, પણ અત્યારે આ એક રોલ ભજવવાનો છે. તો બે વાત એક સાથે ખ્યાલમાં રહે છે કે નહીં કે અત્યારે વર્તમાન પ્રસંગમાં આટલી વાત, આટલો પ્રકાર, મૂળમાં એવું કાંઈ છે નહીં, એક સાથે ખ્યાલમાં રહે છે કે નહીં? એમ મૂળ સ્વરૂપનું શ્રદ્ધાન, જ્ઞાન, ભાન એ એવો પ્રકાર છે કે અવસ્થામાં બંધમુક્તપણું છે જેનાથી મૂળ વસ્તુ નિરપેક્ષ છે. બંધ ઉદયથી તો નિરપેક્ષ છે, પણ મુક્તપણાથી પણ એ નિરપેક્ષ છે. એવું મૂળ વસ્તુ એનાથી તદ્દન જુદી છે એને લક્ષમાં રહેવું જોઈએ. એ લક્ષનો વિષય છે, એ ભાનનો વિષય છે. પછી પર્યાયની જે પ્રવૃત્તિ છે એની અંદર યથાસ્થાન પ્રવૃત્તિ રહે છે. બીજી ગડબડ થતી નથી. જેમ કરોળીઓ લાળમાં બંધાયેલ છે તે છૂટવા માંગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં અને ઉપાધિઓમાં અથવા જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે તે છૂટતો છે, તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટતો જ છે એમ એને જણાય. જે પોતાનું સ્વરૂપ બંધ મુક્તપણાથી જુદું છે એવું જુદું જાણવાનો પ્રયત્ન કરે તો એને અવશ્ય જણાય કે ખરેખર હું આ બધા જંજાળ બધી જંજાળથી હું જુદો છું. શ્રીમદજીએ 15મા વર્ષે આ પહેલો નિર્દેશ કર્યો છે, કોણ હું ત્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું મોક્ષમાળામાં. કોના સંબંધે વળગણા છે રાખું કે હું કોના સંબંધે, આ જેટલા સંબંધો છે એ ખરેખર આ આત્મા સાથેના સાચા છે કે જેથી રાખવા યોગ્ય છે, કે ખોટા છે જેથી છોડવા યોગ્ય છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે, બધું પ્રશ્નમાં લીધું છે. કોણ હું એ પ્રશ્નમાં લીધું છે. ખરેખર હું કોણ છું, આ મનુષ્ય પર્યાય જોવામાં આવે છે તો ખરેખર આ મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ કેમ થઈ, બીજા જીવા જીવા જીવો દેખાય છે એવી ઉત્પત્તિ નહીં, અનેક પ્રકારના જીવ જંતુ ઢોર ઢાંકર દેખાય છે, નારકીને દેવો ભૂલે નથી દેખાતા, સિરિંજની તો ઘણી અવસ્થાઓ જોવામાં આવે છે. એ જીવો એવા કેમ ઉત્પન્ન થયા અને આ જીવ મનુષ્યપણે કેમ ઉત્પન્ન થયો એની એને કોઈ વિચારણા તપાસ છે કે કેમ, એનું સંશોધન છે કે કેમ? અને આ બધું જે કાંઈ ફરતું જોવામાં આવે છે, વળગણા કીધી એને, જે કાંઈ એને વળગાડ જોવામાં આવે છે, આની સાથે આ સુગંધ, આની સાથે આ સુગંધ, આની સાથે આ સુગંધ ખરેખર છે શું? આમાં એ જો એ ખરેખર જોવા ઊંડો ઉતરે તો એને આત્મજ્ઞાનના બધા સિદ્ધાંતો સમજાય છે અને શાંતિનો અનુભવ એને થાય છે. 15મા વર્ષે આ વિચારણા હતી. કેટલી પ્રૌઢ વિચારધારા છે, 15 વર્ષની ઉંમરે વિચારધારા કેટલી પ્રૌઢ છે. બાર વર્ષે પારમાર્થિક વિચારધારાનો સ્ત્રોત શરૂ થયો છે. 12 વર્ષની જાતિ સ્મરણ ભલે 7 વર્ષે છે, પછી તો નાની ઉંમર છે એટલે એમને ફાયદો ગયો છે. 12 વર્ષની ઉંમરે પારમાર્થિક આત્મતત્વ શું કેવું હોય એ સંબંધની વિચારણા ચાલુ થઈ ગઈ. 15 વર્ષે તો એ આત્મ લખી શક્યા છે કવિતામાં, મોક્ષમાં એમ કેમ કોઈ પ્રશ્ન શું છે? છ માસનો પ્રશ્ન તો એવો છે કે આત્મા એને પ્રતિભાસે જૂન નીકળે તો એ વાત છે. પુરુષાર્થ પડે છે, છ માસથી વધારે પણ હજી આત્મા કેવો છે એ જ એને ભાષમાન થાય મનમાં, એ તો એવું ભાસવા ન લાગે કે આ વસ્તુ પૂરું છે. ત્યાં પુરુષાર્થની દિશા તો ફરતી નથી, વિચારો ગમે એટલા આવી શકે એમ છે. વિચારનું ક્ષેત્ર ઘણું બહોળું છે, ઉદયનું ક્ષેત્ર જેમ ઘણું બહોળું છે. કેટલા પ્રકારનો ઉદય છે, અસંખ્ય પ્રકારનો. વિચારનું ક્ષેત્ર પણ ઘણું બહોળું છે અને વિચારની અંદર ઘણું વિચારાઈ જાય. આ તો એટલું દિન છે કેમ સમય ગયો એ પ્રશ્ન નથી, 15 વર્ષે પણ કેટલી વિચારધારા એ કેવા પ્રકારે કામ કરી રહી છે એ જોવાનું છે. એમ ખ્યાલમાં એમ આવે છે કે જો આ વિષયની અંદર ઊંડા ઉતરવામાં આવે તો આત્મજ્ઞાન થાય, આત્માના વિજ્ઞાન સંબંધીના સિદ્ધાંતો અનુભવમાં આવે અને એની શાંતિ અવશ્ય અનુભવમાં આવે. દ્રષ્ટાંત લીધો છે તો જેમ કરોળિયો લાળમાંથી બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, પોતાની લાળ નીકળે છે, સાંકણા થાય છે ને, ગાળા બંધાય છે કરોળિયા, એની લાળ છે. રાગ જેમ એની અવસ્થામાંથી નીકળે છે, દ્રષ્ટાંત એટલા માટે, પછી લાળ જેમ ચીકણી છે એની જયારે ટીંગાય છે કરોળિયા, એટલો પાતળો સાંકણો છે, વાળ જીવો એથી પણ ઝીણો પાતળો કાંકણો છે, કરોડિયો ચીંગાયેલો હોય. વજન કોનું વધારે, કરોડિયો એના ઉપર ચીંગાયેલો રહે ને લાળ એમને એમ રહી, બે એક માળ બે માળ ત્રણ માળ થી નીચે ઉતરતો હોય એમ નથી, એક ઇંચ બે ઇંચ સુધી ચીંગાય છે. પણ એ ચિકાશ છે એની અંદર, જીવના રાગની ચિકાશ છે અને એ રાગની ચિકાશમાં જીવ ટીંગાઈ જાય છે આખે આખો એમ કેમ છે. કેટલા કાળ સુધી ટીંગાય છે, અનંત કાળ સુધી ટીંગાય છે. દ્રષ્ટાંત બીજું છે તે છૂટવા માગે તો છૂટી શકે એમ છે, એવું નથી કે એ લાળથી છૂટી ન શકે, એ લાળથી એ બરાબર છૂટી શકે છે. અહીંયા માણસ એમ વિચાર કરે છે કે ઉપાધિ અમારે ઘણી છે, હજી ઉંમર નાની છે, દીકરા દીકરીના પ્રસંગો છે, હજી કામ ઘણા બાકી છે, અનેક પ્રકારે કામ છે, અનેક પ્રકારના સંબંધો છે, કોઈનું ક્યારે કામ કરવું પડે છે, કોઈનું ક્યારે કામ કરવું પડે છે, કોઈ અમારું કામ પણ થાય ત્યારે કોક કરે છે, આ બધું પરસ એવું બધું વંચવાયેલું કોકનું છે, એ બધું એક ઝાટકે કેમ છોડવું, વાત અઘરી લાગે છે, વાત સહેલી લાગતી નથી. પહેલા તો એ છે કે તું છૂટવા માગે છો કે નહીં, પ્રશ્ન આ છે એની અંદર. એ બધામાંથી છૂટવાનો તારો ઈરાદો છે કે નહીં, મૂળ તો તારી દાનત એમાંથી છૂટવાની ન હોય તો હજાર બાના છે, અને તારે છૂટવું હોય તો જગતમાં તને કોઈ રોકી શકે એમ નથી. કે સ્વયં બંધાનારને કોઈ છોડાવનાર નથી, અને સ્વયં જે છૂટનાર છે એને જગતમાં કોઈ બાંધનાર નથી. પણ જીવ પોતે પોતાની મેળે પોતાની હાથે સ્વયં પોતાની જાતને ઉદયમાં ઓરે છે, અને અન્યાય અને અપ્રમાણિકતાથી નાખે છે દોષ બીજાના ઉપર. એ શું કરીએ, જી આમ છે, આ સંજોગો છે, ફલાણું આમ છે, ફલાણું આમ છે. બીજાની જાળમાં તો આ જીવ ફસાતો નથી, એ તો એ દ્રષ્ટાંત નથી લાગુ પડતો. પોતાના જ રાગની લાળમાં ને ચિકાસમાં રોકાણો છે, બીજાના રાગમાં એ રોકાણો નથી. કોઈ એમ કહે કે ભાઈ દીકરા દીકરી ઘરના પરિવાર બધા એવું સારું સારું લગાડે છે, સારું રાખે છે, ઘરમાં ભાઈ 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 થઈ ગયું છે, એ તો તને સારું લાગે છે, તારા રાગમાં તું રોકાણો છે. એ વાત સાચી છે, કેટલું બધું અનુકૂળ હોય છે એ બધું સમજવા જેવું છે. જરાક ફેરફાર થાય એનો રાગ ન પોસાય, કઈ પુલ ખોલવા જેવી નથી. આપણે બતાવી દે 42 વર્ષ નાની ઉંમર કહેવાય. એ પહેલાનું એમનું જીવન તપાસીએ તો એ 2-3 પેઢીથી અનુકૂળતાવાળા નથી હતા. 12માં આર્થિક પરિસ્થિતિ સારી હતી. પિતાશ્રીના પિતાશ્રીના પિતાશ્રીનું જમીન મકાનો બીજું ચીજું દેશનું પોતે પણ છેલ્લા 2-3 વર્ષોમાં વ્યાપારમાં પણ જોડાયેલો હતો, એટલે આર્થિક પરિસ્થિતિને ફરી વિખરું પાછળ હતી. દીકરા દીકરીઓ બધા નાના, એક દીકરો અને 4 દીકરો બધા નાના. બીજી રીતે કહીએ તો 100 કામ બાકી. આર્થિક વ્યવસ્થા ઠીક કરવાની જરૂર હતી, પ્રસંગો બધા પાર કરવાની જરૂર હતી. બધા ભાઈઓ નાના હતા એટલે એના પ્રસંગો બધા બાકી હતા. જોઈન્ટ ફેમિલી હતી એટલે ઘરના મુખ્ય સૂત્રધારી રહેતા, કુટુંબના બધું કામ બાકી હતું. શું કામમાં આવે, આયુષ પૂરું થાય તો જવાબદારી કેવી રીતે પૂરી કરે? જવાબદારી પૂરી કરવાનો સવાલ એના માટે રહેતો નથી, કેમ કે એ પ્રશ્ન જ અસ્થાને છે. જ્યાં માણસની ઉપસ્થિતિ નથી, હૈયાતી નથી, ત્યાં જવાબદારી કેવી રીતે લઈએ? અહીંયા એ માને છે કે આ બધાની વચમાં મારી ઉપસ્થિતિ છે અને મારી હૈયાતી છે એટલે મારી જવાબદારી છે. એ તારી જવાબદારી કેટલી ને તું કરી શકતી કેટલું, બસ આટલો સવાલ છે. એમ વિચાર કરે કે ન હોય તો શું તારા વિના બધું અટકી રહી એમ છે. કીધું ભાઈ મોટા છે ને આર્થિક પરિસ્થિતિ એથી સારી થઈ ગઈ, કઈ અહીંથી થાય છે, આ હોય તો થાય છે, નહીતર નથી થતું. પરિસ્થિતિ નથી કઈ એવું કઈ નથી. બધી બધા ગોથા થાય છે એમ છે. એમાં કાંઈ કોઈ હોશિયારી કામ આવે છે? એની પોતાની હોશિયારી કામ નથી, બીજાની કામ આવતી નથી. જે વસ્તુ બનવાની હોય છે એ સ્વયં આવીને બને છે, અને બને છે તેથી એના આત્માને લાભ થઈ ગયો કે શાંતિ થઈ ગઈ કે સુખ થઈ ગયું, ન થયું એટલે એના આત્માને દુઃખ થઈ ગયું, એવી પરિસ્થિતિ નથી. માને ગમે એમ કે વિચારો આ બધો સંયોગ સારા છે એટલે આપણે સારું થયું, બધું અનુકૂળ પડી ગયું એટલે આપણે સારું, આ બધું પ્રતિકૂળ થયું એટલે આપણે સારું નહીં, એ માને ગમે તેમ, પણ એના આત્માને એથી કોઈ લાભ નુકસાન હોય એમ પારમાર્થિકપણે વાસ્તવિકપણે તો એમ છે જ નહીં. અને એ પોતાનો ઇતિહાસ કોઈ જીવ તપાસે તો ભૂતકાળમાં સંયોગોની અનુકૂળતાઓ પાર વિનાની થઈ ગઈ છે, અને એમાં એ હરખથી ગાંડો અનેક વાર થઈ ગયો છે. સંયોગની પ્રતિકૂળતાઓ એ પાર વિનાની આવી છે, અને એ પ્રતિકૂળતાને લઈને પાગલ એ ઘણી વાર થયો છે. બેકોર એને નાનપણ જ લાભ થયો છે, નાનપણનો લાભ થયો છે. શું છે વર્તમાનમાં એને લાભ થયો? એ બધા સ્તરમાંથી પસાર થયેલો છે, કોઈ સ્તર એવો બાકી નથી, કોઈ સંયોગ એવો બાકી નથી કે જે તે પ્રકારના હિનાધિક સંયોગો એને ન અનુભવ્યા. એનો અત્યારે એને શું લાભ છે કે શું નુકસાન છે? એના આત્મામાં અત્યારે એનો લાભ નુકસાન શું છે કે કિંચિત માત્ર એની સ્પર્શના આત્માને નથી. એણે જેટલું માયનું ને હરખશોભ ભોગ્યો એ બધા દુઃખના પરિણામને ભોગવા છે. તે કાળે એ દુઃખી થઈ ગયો, બસ બીજું કાંઈ નથી. અત્યારે કાંઈ લેવા જ દેવા એને તો અહીંયા એમ જ છે કે જે છૂટે છે અહીંયા પણ લોકો એમ જ કહે છે કે એનું કાંઈ હતું નહીં. શરીર છૂટે ત્યારે શું કહે છે કે આ ભર્યા ઘરમાં એનું કાંઈ હતું નહીં, પણ હવે ભર્યું ઘર એને કીધું હતું, તારે કીધું હતું. એની વૃત્તિ છે ને મારું, એમાં એને ભર્યું ભર્યું લાગે. વસ્તુતા એ કાંઈ એના આત્મામાં આવે છે કે જાય છે એ પરિસ્થિતિ જ વાસ્તવિક પણ એની. છૂટવા માગે બસ આ પ્રશ્ન છે, જે છૂટવા માગે છો આ પ્રશ્ન છે. પુરુષ તારા આત્મા રહેતો અંદરમાં કે તારે છૂટવું છે આ બધાથી તો રસ્તો છે, તો તને કાંઈ બાધા નથી, અને ન છૂટવું હોય તો એક ઉપાય નથી તારા માટે, કોઈ ઉપાય જ નથી. છૂટવા માગે તો અવશ્ય છૂટી શકે છે. જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં ભલે હોય, અનેક ઉપાધિઓમાં ભલે હોય, અનેક જંજાળમાં ફસાયેલો ભલે હોય, તો પણ માણસ તરીકે સાવ છૂટો છે. જો માણસ તરીકે છૂટો ન હોત તો એની અનુપસ્થિતિ થવાનો પ્રસંગ જ રહે જ નહીં, પણ થઈ શકે છે. તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે, પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો છે એમ એને જણાય. છૂટો કરવો નથી પણ છૂટો છે એમ જાણવું છે. અંદરમાં જે ત્રિકાળી ધ્રુવદ્રવ છે, જેને કોઈ લગવાડ નથી, જેને કોઈ સ્પર્શના નથી, જેમાં કાંઈ આવી શકતું નથી, કોઈ જાણે બહારની ઉપાધિની પડી શકતી નથી, એને એ સમજે, સમજવાનો પ્રયત્ન કરે તો છૂટો છે એમ જણાય. છૂટો છે એમ જણાય ને અનુભવાય એટલે છૂટો પડ્યો એમ કહેવામાં આવે છે, એ વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે અવસ્થામાં એ પ્રકાર બીજો, પણ છે તો પોતે ખરેખર છૂટો ને છૂટો જ છે. વ્યવસ્થિત વિચાર કરવો જોઈએ. ગમે તે અવસ્થા સંયોગોની થાય તો આ આત્મામાં શું થશે કે કઈ થવાનું નથી. અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો આત્મામાં કઈ વૃદ્ધિ થશે. પ્રતિકૂળતાની છેલ્લી હદ આવે તો આ આત્મામાંથી કઈ ચાલ્યું જશે કે બે માંથી કોઈ પ્રસંગે આત્માને તો કઈ થવું નથી. જો પોતાને કઈ થવું નથી તો પછી એનો સંબંધ કેટલો. એને એ છૂટો છે જણાય એવો પ્રયત્ન કરે, જાણવાનો પ્રયત્ન કરે, પોતાનું સ્વરૂપ તો છૂટો જ છે એમ જણાય. ચૈતન્ય પદાર્થ તો છૂટો છે. બધા સંબંધોની માન્યતાને છેદીને ભેદીને અંતર તત્વ છે ત્યાં સુધી જોવા લંબાય તો વસ્તુ અંદરમાં હાવ નિરાળી પડી છે. વસ્તુને કોઈ સ્પર્શ ના છે નહીં, પણ એની જે માન્યતાના હજારો ગમે એની માન્યતાના જે થરના થર જાયમાં છે એટલે એની ઉપરથી એને કાંઈ દેખાતું નથી. એના ઉપર એ ઊભો છે આધાર રાખીને, એ બધી માન્યતાના આધારે ઊભો છે કે આવો હું. એટલે અંદરમાં જે છૂટું તત્વ છે, નિરાળું તત્વ છે, એને લક્ષમાં આવતું નથી કે હું આવો છું. એના બદલે હું આવો છું, આ વાળો છું, આના વાળો છું, આના વાળો છું, આના વાળો છું, આના વાળો છું, એમાંથી નીકળી શકતો નથી. ચૈતન્ય પદાર્થ તો છૂટો છે. અંદરમાં કેવો છે કે ચૈતન્ય તો જ્ઞાન આનંદની મૂર્તિ, એટલે જ્ઞાયક મૂર્તિ છે. ચૈતન્ય તો જ્ઞાયક મૂર્તિ છે. અંદરની અરૂપી જેવડું શરીર છે એટલી બરાબર અરૂપી ચૈતન્ય જ્ઞાયક મૂર્તિ છે. એ ચૈતન્ય મૂર્તિ છે અને ખરેખર કોઈ અચેતન કે બીજા ચેતન કે બીજા કોઈ દ્રવ્ય ભાવ સાથે ખરેખર કાંઈ સંબંધ છે નહીં, કોઈ પણ પ્રકારે સંબંધ નથી. ચૈતન્ય તો જ્ઞાન આનંદની મૂર્તિ, જ્ઞાયક મૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. હવે આમ એક દ્રષ્ટિપાત નાખે કે જગતની અંદર એક જબરદસ્ત મોટો વંટોળ ચાલે છે. એક કલ્પનામાં વાત લઈએ, વિચારમાં કે આ વિશ્વની અંદર એક જબરદસ્ત મોટું આંદોલન, બહુ મોટો વંટોળ ચાલે છે અને એ વંટોળની અંદર જે પોતાને જે જીવો પોતાના ચૈતન્ય નાયક મૂર્તિને ભૂલેલા જીવો છે એ વંટોળિયાની અંદર પરિભ્રમણ કરે છે. આમ શ્યામ ફેંકાય છે ને આમથી આમ ફેંકાય છે. વિભિન્ન ક્ષેત્રમાં એનું ફેંકાય ફેંકાઈને ઉપજવું વિભિન્ન પર્યાય થાય છે. એ વંટોળિયામાં પોતે ચડેલો હતો, જો એ ત્યાંથી વંટોળિયામાંથી છૂટવું હોય તો અંદરમાં નિરાળું તત્વ છે. અહીંયા જો એ વળગે, શ્રદ્ધા જ્ઞાન આચરણ આદિ પરિણામથી વળગે તો એ ક્યાંય ફેંકાતો નથી. એક બાજુ જુદો પોતાના સ્વસ્થાનમાં આવીને સ્થિરથી જાય. આમ જોવે કે આ બધા અનેક પ્રકારના જન્મ મરણના વંટોળમાં અત્યાર સુધી આંખથી આંય, આંયથી આંય, આંયથી આંય, આંય ફરતા 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 અહીંયા અત્યારે છે. હવે જો અંદર સમજે તો એ બધાથી જુદો પડી શકે એવો, અવશ્યપણે જુદો પડી શકે એવો પ્રસંગ મોજૂદ છે. ચૈતન્ય તો જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. અંદરમાં અનંત અનંત પરિપૂર્ણ જ્ઞાન, ઠાંસી ઠાંસીને ભરેલું જ્ઞાન જેનું કોઈ હદ નથી, એવું જ એનું અનંત શાંતિ સુખ આનંદનું સ્વરૂપ એની જ આખી મૂર્તિ છે. પણ એવું પોતાનું સ્વરૂપ પોતે જ ભૂલી ગયો છે. એને જ્યાં જ્યાં જે જે અવસ્થાએ ઉપજ્યો ત્યાં ત્યાં તેઓ પોતાને માની લીધો છે અને એના આધારે જ બધી પ્રવૃત્તિ એણે કરી છે. પોતે પોતાને ભૂલી ગયો છે, વિભાવની ઝાડ પાથેલી છે, કરોળિયાની જેમ ઝાડ છે એમ વિભાવની એણે ઝાડ પાથરી છે. બહુ મોટા ઝાડા હોય છે, નાના હોય છે, અવાવડું મકાન હોય, મોટા કિલ્લા હોય, મોટા મહેલ હોય, વર્ષોથી વપરાયા વગરના હોય તો બહુ મોટા ઝાડા અંદર બાંધેલા હોય છે. હવે એમના મોટા ઝાડામાં કરોળીઓ જીવે કાઢ્યા કરે, આમાં તો એવા આમાંથી કેમ છૂટાય, ભાઈ છૂટી શકે એમ તો છૂટવા માગે તો છૂટી શકે એમ છો, તું છૂટવા માગે નહીં તો છૂટવાનો કોઈ ઉપાય છે? વિભાવની ઝાડ પાથરેલી છે, આ જીવે પોતે પોતાના વિભાવની ઝાડ પાથરેલી છે, એ વિભાવની ઝાડમાં પોતે જ ફસાઈ ગયેલો છે. પણ પ્રયત્ન કરે તો છૂટતો છે. જો એ અત્યારે પ્રયત્ન કરે તો અત્યારે જ છૂટતો છે, ન પ્રયત્ન કરે તો અનંતકાળ જાય તો પણ છૂટી શકે હું નથી. એને નિર્ણય કરવો પડશે એમાં કે તારે અત્યારે પ્રયત્ન કરવો છે કે નહીં, કે કેટલાક કામ પતાવીને પછી પ્રયત્ન કરવો છે, શું કરવું છે. તો તારા જે કામ કેટલાક છે એ ક્યારે કેટલાકમાંથી ઓછા થશે, કેટલાક કાયમ રહેશે, અને તારો પ્રયત્ન ક્યારે થશે? આમ જેની અત્યારે કાર્ય કરવાની તૈયારી છે એ પણ વર્તમાન પાત્ર છે. જો વર્તમાન પાત્રનો બોલ ચાલી ગયો ને ઉપર, અત્યારે જેને કાર્ય કરવું છે, આ ક્ષણથી જેને કાર્ય કરવું છે, આ કાર્ય પ્રયોજનભૂત છે ને કરવા લાયક છે ને અત્યારે જ કરવું છે, એ વર્તમાન પાત્ર છે. અત્યારે જેને કરવું નથી એનું કોઈ ઠેકાણું નથી, કે ક્યારે કરશે એનું કોઈ ઠેકાણું નથી, કદાચ કાળ પણ નહીં કરે. પણ પ્રયત્ન કરે તો છૂટતો છે, કેમ કે દ્રવ છે, મૂળ સ્વભાવ છે, મૂળ વસ્તુ છે, એ કઈ બંધાયેલી વસ્તુના સ્વરૂપની આ સુંદરતા છે કે મૂળ વસ્તુ તો ક્યારેય બંધાયેલી નથી. જે પરિણમન રૂપ બાહ્ય અંશ છે એટલું જે વસ્તુનું એક બાહ્ય અંગ છે એમાં બંધમુખપણાનો સંબંધ છે. બાકી મૂળ વસ્તુ જે મોટો ભાગ છે, જેને મોટા ભાગને હિસાબે ક્યારેક અંશી પણ કહેવામાં આવે છે, એને તો બંધમોક્ષ સાથેનો સંબંધ જ રહેતો નથી. એવી વસ્તુ છે પરમાત્મા પ્રકાશમાં દર્શન. કોઈ એક માણસના બે પગ કાચા દોરાથી બાંધ્યા હોય, પડી તો બાંધવાનો દોરો આવે છે, ચીક લેવા જાઓ એવો દોરો હોય, ફટાફટ નીકાળી તોડતા વાર નહીં, બે પગ કાચા દોરાથી એવા બાંધ્યા હોય અને પછી કોઈને ભ્રમણા થાય કે અરે રે હું બંધાઈ ગયો, અરે બંધાઈ ગયો, મરી ગયો, હવે હાલીશ કેમ, એક ડગલું મારાથી ભરાશે કેમ. એને એમ કે ભાઈ પણ આ તારા બે પગ બાંધા છે પણ તારા હાથ તો બે છૂટા છે, આખું શરીર તારું બંધન વિનાનું છે, એ નીચે બે પગ કાંડા સિવાયનું આખું શરીર બંધન વિનાનું છે અને હાથ તો તારા છૂટા છે, તારા હાથેથી તું દોરાને ખોલી નાખ અથવા જરાક જોર કર તો પગથી પણ તારા એ દોરા છૂટી જાય હું છે. એમાં આટલું બધું રોવા શું મળ્યો, કોક શું મૂકે છો કે બંધાઈ ગયો રે બંધાઈ ગયો. એમ એક પરિણામમાં થોડું બંધન છે, આખો સ્વભાવ ખુલ્લો છે, છૂટો છે, અને જ્ઞાનાદિ ભાવ એના એવા ખુલ્લા છે કે એ બંધનથી છૂટી શકે એવું છે. પણ એવી કલ્પના કરે છે કે શરીરથી બંધાયેલો છું, સગા સંબંધી પરિવારથી બંધાયેલો છું, અનેક પ્રકારે એટલા એટલા પ્રકાર છે કામના કે બધાની સાથે મારી જવાબદારીથી હું બંધાયેલો, જવાબદારીનું ભાન ભારે ભાઈ. છોકરાઓ તૈયાર નથી આવડતી છે ભાઈ, ત્યાં સુધી કોઈ જવાબદારી ખરી કે નહીં નહીં. મારે અત્યારે તો છોકરાઓ તમને છીતરી જાય એવા હોય છે, અનુભવ થાય તો ખબર પડે. વિધિ હોશિયાર કેવા કરવા છે, તમને પોતાને છેતરી જાય એથી કેવા હોશિયાર, એવા તો થઈ ગયા હોય છે. અત્યારે એ શીખડાવવું પડે એવું છે. પોતાની ઢાળ છૂટતી નથી એનું કારણ શું ગયા, મારો પ્રશ્ન છે. ભીમને પોતાની લાળ છૂટતી નથી એનું શું કારણ છે, કે છૂટવા પોતે છૂટવા માંગતો નથી, પોતે છૂટવા માંગતો. પોતાનું માયનું છે, આ મારું છે ને આ મારા છે, અને એ સુવ્યવસ્થિત રહેવું જોઈએ, બધું જ સુવ્યવસ્થિત રહેવું જોઈએ. પણ ભાઈ તારી કલ્પના સુવ્યવસ્થાની ક્યારે પૂરી થાય એવી છે ને, તેથી તું છૂટવા ન માગે તો ક્યારે છૂટી શકે એવી એ દિશામાં તો પરિસ્થિતિ દેખાતી નથી. મુક્ત સ્વરૂપનો જોવે તો ને અંદરમાં બધી માન્યતાના જે થર છે એને છેદે ભેદે તોડે મંથનથી જ્યાં જ્યાં અનુભવ કરે ત્યાં, અને અંદરમાં એટલો ઊંડો જઈને જુએ કે આ દળ તો હાવ છૂટો ચૈતન્ય દળ છે, બિલકુલ નિરાલમ નિરપેક્ષ છે, નિરાળું છે સાવ. એમ જોવે તો એને વિશ્વાસ આવે ને, જોયા વિના પ્રતિતિ કેમ આવશે. પોતાને પોતે જેવો છે એવો ભાષે જ નહીં જ્ઞાનમાં, તો વિશ્વાસ આવવાનો તો સવાલ ઉભો થતો નથી વિજ્ઞાન. પ્રયત્ન કરે તો છૂટો છે, દ્રવ્ય બંધાયેલ નથી, અંદરમાં વસ્તુનું કોઈ બંધન જેવું છે નહીં. 47 છે, 48 વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ, સંકલ્પમાં દુઃખ લાગુ હજી બહુ વાસ્તવિકતા છે. વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ એટલી જ વાત ન લીધી, પણ જેટલું છે તેટલું પૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. અંદરથી લાગવું, કૃત્રિમ રીતે નહીં, અંદરથી એને લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે અને કોઈ બીજા મંદ વિકલ્પમાં શું શાંતિ મનાઈ જાય છે, એટલે કોઈ આકુલતા વાળો પ્રકાર પોતાને સુવાતો ન હોય એવો પ્રકાર કોઈ વિકલ્પ વાળો થાય ત્યારે એને દુઃખ લાગે. પોતાને અંદરમાં ઠીક લાગે સુવા એવા એવા વિકલ્પથી એને શાંતિ ને સુખ લાગે એવું મનાઈ જાય છે. પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે પૂરેપૂરો, અહીંયા બીજો શબ્દ લીધો પાછો, પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. આટલી વાત. ફરીથી લઈએ ને કે વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. હવે ક્યારે આ પ્રશ્ન છે, વિકલ્પમાં દુઃખ લાગવાનો પ્રશ્ન ક્યારે છે? સમ્યક દર્શન થઈ ગયા પછીની વાત છે, ક્યારે છે એ પ્રશ્ન છે. સમ્યક દર્શન નથી થયું એની વાત છે, ક્યારની વાત છે? કે સમ્યક દર્શન થયા પહેલાની આ વાત છે, કયા સ્ટેજની વાત છે? નહીતર એમ એમ ને એમ કાઢી નાખે કે આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે અને આપણને લાગુ પડતી નથી. પણ એ પ્રશ્ન નથી આવ્યા, અને એ વિષય સ્પષ્ટ છે, જે છેલ્લું વચન છે એનાથી એ વિષય સ્પષ્ટ થાય છે કે માર્ગ મળ્યા વિના રહે નહીં. એમ લીધું ને પછી વાત કે અંદરમાં માર્ગ મળ્યા વિના રહે નહીં, તો અંદરમાં માર્ગ મળ્યા વિના રહે નહીં એટલે માર્ગ મળ્યો છે એની વાત અહીંયા ચાલે છે એ પ્રશ્ન રહેતો નથી. એ તો સ્પષ્ટ થઈ ગયો છે, એ પણ તર્ક ચાલે છે. આમાં આ વિષયની ચર્ચા ત્યારે ચાલે છે ત્યારે કે હજી સુખનો અનુભવ તો સમ્યક દર્શન પૂર્વક થયો નથી, અને સુખ દુઃખ તો પરસ્પર સાપેક્ષ છે, માટે સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી દુઃખનો અનુભવ થાય નહીં. એટલે આ વાત અમને બંધ બેસતી નથી. ભાઈ જેણે કહ્યું છે, જેણે આ વાત કરી છે એને કાંઈક આ વિષયનો અનુભવ કરીને કહી છે, કોઈ અધરથી ગપ્પા માર્યા નથી. જેમાંથી એ પસાર થયા છે એ પ્રકારને વર્ણવે છે. અને એક જણ કહી ગયા નથી, આવું તો અનેક કહી ગયા છે, દરેકનો અનુભવ છે તેથી એ કહી ગયા છે. એટલે એમાં એમ ખુલાસો છે એ વિષયનો કે મુમુક્ષુની ભૂમિકામાં પણ એવી એક સ્થિતિ, એવો એક તબક્કો, એવી એક સ્ટેજ આવે છે, એ કક્ષામાં જીવ પરિણામમાં આવે છે કે જ્યાં એને વિકલ્પમાં દુઃખ લાગવામાં દુઃખ લાગે છે એટલે અનુભવમાં આવે છે. દુઃખ લાગે છે એ લાગવું, જેમ ઠંડીનું લાગવું, ગરમીનું લાગવું, સાતાનું લાગવું, અસાતાનું લાગવું, વેદનાનું લાગવું છે કે નહીં, એમ દુઃખનું લાગવું એ એના અનુભવનો વિષય થાય છે. માત્ર ન્યાયથી વિચારે છે કે વિકલ્પ ને રાગ તો દુઃખ દુઃખ સ્વરૂપ છે, એ ન્યાયથી વાત છે. કેમ કે એની અંદર કષાય નામ આકુળતા છે, તેથી એનામાં તો દુઃખ હોય જ ને, અને એની ના કેમ પડાય? ન્યાયથી તો એની ના પાડી શકાય એવું નથી, એ પ્રશ્ન એ નથી. અહીંયા લાગવાનો પ્રશ્ન છે. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ અથવા તીવ્ર દુઃખ લાગવું જોઈએ? જે જીવને વિકલ્પમાં દુઃખ નથી લાગતું એને એ વિકલ્પથી છૂટવાનો કોઈ અંદરમાં પ્રકાર આવે, એ અવસર આવે, એવી સ્થિતિ ઉત્પન્ન થતી નથી, એ સ્પષ્ટ છે. પ્રથમ નિર્વિકલ્પ થાય છે ને, માર્ગ મળે છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે ત્યારે પ્રથમ નિર્વિકલ્પ થાય છે. તો પ્રથમ નિર્વિકલ્પ થાય છે તો નિર્વિકલ્પ થવા પહેલા વિકલ્પ છૂટવાની કોઈ પરિસ્થિતિ પેદા થઈ છે કે નહીં? કે પરિસ્થિતિ એ ઉત્પન્ન થઈ જ નથી ને વિકલ્પનો અભાવ થઈ જાય છે? પરિસ્થિતિ એ જરૂર થઈ છે. એ પરિસ્થિતિ કયા પ્રકારે થઈ છે? કે એનો આ પ્રકાર છે કે એને વિકલ્પમાં દુઃખ લાગવાનું શરૂ થઈ ગયું છે. જીવનો આ પરિણામગત પણ સ્વભાવ છે કે જ્યાં એને દુઃખ લાગે ત્યાં એ રોકાય નહીં, ત્યાંથી એ અવશ્ય હટવા માગે. જ્યાં જ્યાં દુઃખ લાગે ત્યાંથી હટવા માંગે છે, એની પરિસ્થિતિ છે, પરિણામગત એની સ્વાભાવિક સ્થિતિ છે. દુઃખ લાગે ત્યાંથી એને ખસવું છે, જ્યાં જ્યાં દુઃખ લાગે ત્યાંથી એને ખસવું છે. હવે વિકલ્પ તો ધારાવાહી ચાલે છે, એ વિકલ્પની આખી ધારાથી એ હટવા માંગે છે. કેમ કે એમાં એને દુઃખ લાગવા માંડ્યું છે, દુઃખ લાગવા માંડ્યું.